આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે જો ગૃહમાં સર્વસંમતિ હોય તો સરકાર કૃત્રિમ બુદ્ધિમત્તાના સંચાલન માટેનો કાયદો બનાવવા તૈયાર છે. પ્રધાનમંત્રી મોદી આજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ફાઇનલમાં યુવા સંશોધકો સાથે સંવાદ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. વિરોધ પક્ષોના શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ પર અને લોકસભાની કાર્યવાહી આજે 2 વાગ્યા સુધી મુલતવી. અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વૈશ્વિક શાંતિ માટે વિશ્વભરની સરકારો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે જો ગૃહમાં સર્વસંમતિ હોય તો સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના સંચાલન માટેનો કાયદો બનાવવા માટે તૈયાર છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને એઆઈ આધારિત નીતિમત્તા પર કાયદાકીય માળખા વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ટેકનોલોજીના લોકશાહીકરણમાં માને છે અને તેમણે સૌથી ગરીબના હાથમાં ટેકનોલોજી આપી છે. તેમણે કહ્યું કે દેશમાં એક વ્યાપક ભારત એઆઈ મિશન શરૂ કરવામાં આવ્યું છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે એઆઈ ફ્યુચર સ્કિલ્સ પ્લેટફોર્મ પર 8,60,000 લોકોએ નોંધણી કરાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની 2024ની ફાઇનલમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન દેશના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડતા મંચ તરીકે ઉભરી આવ્યું છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની 7મી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલે સોફ્ટવેર સંસ્કરણ પંજાબની 2 શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ફગવાડા પંજાબમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી 37 ટીમોમાંથી 222 પ્રતિભાગીઓની યજમાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે. સુબ્રમણ્યમ ભારતીના લખાણોએ લોકોમાં દેશભક્તિ જગાડી, ભારતીય સંસ્કૃતિ અને દેશની આધ્યાત્મિકતા વારસાનો સાર લોકો સુધી પહોંચે એવી ભાષામાં લખ્યો હતો. તેમની સંપૂર્ણ કૃતિઓના 23 ગ્રંથોના સમૂહનું સંકલન અને સંપાદન સીની વિશ્વનાથન દ્વારા કરાયું છે અને એલાયન્સ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરાયું છે. તેમાં સુબ્રમણ્યમ ભારતીના લખાણોની આવૃત્તિઓ, સમજૂતીઓ, દસ્તાવેજો, પૃષ્ઠભૂમિની માહિતી અને દાર્શનિક પ્રસ્તુતિની વિગતો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ પ્રણવ બાબુને અનોખા વ્યક્તિ, ઉત્કૃષ્ટ રાજનેતા, અદ્ભુત વહીવટકર્તા અને શાણપણના ભંડાર સમાન ગણાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં પ્રણવ મુખર્જીનું યોગદાન નોંધપાત્ર છે. શ્રી મોદીએ જણાવ્યું કે શાસનના બહોળા અનુભવ અને ભારતની સંસ્કૃતિ તેમજ નૈતિકતા વિશેની ઊંડી સમજને કારણે પ્રણવ મુખર્જીને તમામ ક્ષેત્રોમાં સર્વસંમતિ બનાવવાના આશીર્વાદ પ્રાપ્ત હતા. ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે પ્રણવદાએ રાષ્ટ્રીય શાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે આ પાવન પર્વને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને પરંપરાનું માર્ગદર્શન કરનારા ગ્રંથની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા, તેમજ શ્રીમદ ભગવદ્ ગીતા તમામ લોકોને કર્મયોગનો માર્ગ બતાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતના એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1,94,000 ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42% પંચાયતોમાં મહિલાઓની આગેવાની છે. સમારોહ દરમિયાન પંચાયતી રાજ મંત્રી પુરસ્કાર વિજેતા પંચાયતોની નવીન અને અસરકારક કાર્યપ્રણાલીઓ અંગે એક પુસ્તિકાનું અનાવરણ કરશે. સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે વિવિધ મુદ્દે સંસદના બંને ગૃહમાં હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે લોકસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા પર મુલતવી રાખવામાં આવી છે. સવારે રાજ્યસભાનું સત્ર શરૂ થયું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સાંસદોએ વિવિધ મુદ્દાઓ પર ઉઠાવેલી દરખાસ્તોને ફગાવી દીધી હતી. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વિપક્ષની માંગને ટીકા કરી હતી. તેમણે કહ્યું કોંગ્રેસે આ માટે માફી માંગવી જોઈએ અને સરકાર સભાપતિની છબી ખરાબ કરનારા દરેક પ્રયાસને નિષ્ફળ બનાવશે. શ્રી ધનખડના યોગદાનની પ્રશંસા કરતા શ્રી રિજિજુએ કહ્યું ઉપરાષ્ટ્રપતિ હંમેશા બંધારણના મૂલ્યો અને આદર્શોનું સન્માન કર્યું છે અને તેમના પદની ગરિમા જાળવવી જોઈએ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે વૈશ્વિક શાંતિ જાળવી રાખવા માટે વિશ્વભરની સરકારો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે દાયકાઓની પ્રાથમિકતાઓના વિષય પર વૈશ્વિક આર્થિક નીતિ મંચમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા નાણામંત્રીએ કહ્યું આ દાયકામાં વૈશ્વિક પ્રાથમિકતાઓએ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ઉદ્યોગ સંઘ સીઆઈઆઈ દ્વારા કરાયું હતું. સુશ્રી સીતારમણે કહ્યું યુદ્ધ અને વિક્ષેપો પુરવઠાની સાંકળને અવરોધરૂપ માટેના મુખ્ય કારણ હોવાથી તેનાથી બચવું જોઈએ. નાણામંત્રીએ ઉમેર્યું સમગ્ર વિશ્વ માટે ફુગાવો એ મુખ્ય પડકાર છે અને તેનું પ્રાથમિક કારણ પુરવઠામાં વિક્ષેપ છે. તેમણે કહ્યું સામાન્ય સ્થિતિ યથાવત કરવા માટે ઉદ્યોગો, સરકારો, નીતિ નિર્માતાઓ, નાગરિકો અને નાગરિક મંચોએ મળીને કામ કરવું જોઈએ. બાંગ્લાદેશમાં આ વર્ષે 5 ઓગસ્ટથી 22 ઓક્ટોબર સુધીમાં લઘુમતીઓ સાથે સંબંધિત ઘટનાઓમાં કુલ 88 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને આ સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફીકુલ આલમે જણાવ્યું હતું. સુનામગંજ, નરસિંગદી, ચટ્ટોગ્રામ અને ઢાકામાં લઘુમતીઓ પર થયેલા તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ સ્થળોએ કેટલીક નવી ઘટનાઓ બનવાથી ધરપકડ અને કેસોની સંખ્યા વધશે. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં આવી હિંસા અને ઘૃણાસ્પદ કૃત્યો કરનારા તમામ સામે કાયદા મુજબ પગલાં લેવાશે. મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની શ્રેણીની 3જી અને અંતિમ મેચ હાલ પર્થના WSACA ગ્રાઉન્ડ ખાતે ચાલી રહી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 5 વિકેટે 226 રન કર્યા છે. ફોએબી, લિચફિલ્ડ અને જ્યોર્જિયા વોલ વચ્ચે 50 રનની પ્રારંભિક ભાગીદારી બાદ ભારતના અરુંધતી રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની એક પછી એક 4 વિકેટ ખેરવી હતી. અગાઉ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-0થી આગળ છે. તેમણે પ્રથમ મેચ 5 વિકેટ અને બીજી મેચ 122 રનના અંતરથી જીતી લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે જો ગૃહમાં સર્વસંમતિ હોય તો સરકાર કૃત્રિમ બુદ્ધિમત્તાના સંચાલન માટેનો કાયદો બનાવવા તૈયાર છે. પ્રધાનમંત્રી મોદી આજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ફાઇનલમાં યુવા સંશોધકો સાથે સંવાદ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. વિરોધ પક્ષના શોરબકોરને પગલે આજે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ પર અને લોકસભાની કાર્યવાહી આજે 2 વાગ્યા સુધી મુલતવી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વૈશ્વિક શાંતિ અને વિશ્વભરની સરકારો અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.